સમયસર જે પરમાગમ એમાં પૂજ્ય ગુરુદેવશ્રીના 16મી વારના પ્રવચનો આત્મા ખ્યાતિ એમાં ત્રીજું પ્રવચન છે અને આપણે પેજ નંબર 66 છે એમાં વચ્ચે લઈએ છેલ્લે એવો અર્થ છે એવો શ્રોતા બોલે છે એમાં ગુરુદેવશ્રી લે છે ત્રીજી લાઈન શબ્દમાં શું છે એનો ભાવ શું છે એને સમજવો જોઈએ. સામાન્યપણે લૌકિકમાં પણ આપણે શું કરીએ છીએ એકબીજાનું કોમ્યુનિકેશનમાં જેને કંઈ કન્ફ્યુઝન કે થાય ક્યારે થાય ભાવ ન સમજે શબ્દો પકડે તે મને કેમ આમ કીધું પણ કેમ કીધું એની પાછળ ભાવ શું હતો. જે માતા બાળકને ખીજાય છે તો કોઈને એમ લાગે શું છે તમે કેમ ક્રુઅલ છો તમે આમ તમે નાના બિચારા પણ એને હેતુ શું હોય છે પ્રયોજન શું હોય છે એને ભૂલ સુધારવા માટેને સારી હતી. જ્યાં આપણે શું વિચાર કરીએ બીજો શેનો વિચાર કરશે શબ્દોનો અને બીજો શું વિચારશે એના હિતનો. ડૉક્ટર આપણને એમ કે દવા નહીં લેશો તો બહુ હેરાન થશો દુઃખી થશો એમ કે જો આ ડૉક્ટર મારા માટે કેવું કહે છે ખરાબ કહે છે ને. અરે ભાઈ ખરાબ કહે છે કે ઉલટાનું એના દુઃખથી બચવા માટેની વાત કરે છે એના શબ્દોને પર એવી રીતે બધા છે ને બગાસું ખાધું તો પેટ ભરાય ને કાંઈક ખાય તો પેટ ભરાય કે ના ખાય તો બગાસું ખાય તો પેટ ભરાઈ જાય કે નહીં. જો બોલીએ છીએ બગાસું ખાધું પછી ટ્રેનમાં બેઠા હોય તો શું થાય મુંબઈ આવે ને અહીંથી ભાવનગર બાંદ્રા ટ્રેનમાં બેસીએ તો શું આવે મુંબઈ આવે ને બાંદ્રા આવે ના ના આપણે બોલીએ છીએ શું હા મુંબઈ આવ્યું એટલે આપણે તો અહીંયા જ બેઠા હતા ના એવું કાંઈ નથી બોલતા આપણે આપણે બોલીએ પાણીનો ગ્લાસ મહેમાન આવે તો પાણીનો ગ્લાસ આપો ને તમે એટલું ન આપો એટલું ન આપો એક મહેમાન આવ્યો હોય તો પેલો પાણીનો ગ્લાસ આપો કે ના આપો એ તો કેટલા ગ્લાસ છે તમારા ભાઈ પાણીના કેટલા છે ગ્લાસ. તો આ બધું ન્યા શું હોય છે શબ્દો છે કે એની પાછળનો ભાવ છે એ અહીંયા બહુ જ ખાસ તો શાસ્ત્ર જીનવાણીમાં શું પકડવું જોઈએ એના ભાવ અને એના માટે શું બે પ્રકાર છે શું પ્રકાર છે નિશ્ચય અને વ્યવહાર કથન શૈલીના એ બે પ્રકાર છે. ટોટલ મળજી એટલા માટે તો એના માટે શબ્દો ક્યાં વાપરા છે ખાસ ક્યાં ખાસ કઈ શૈલીથી તમારે આસામાં નિશ્ચયને કેવું છે યથાર્થ નિરૂપણસો નિશ્ચય ઉપચાર નિરૂપણસો વ્યવહાર તો એ તમારે છે નહીં તો એકબીજામાં થઈ જશે ને તો એમ જ લાગશે કર્મનો ઉદય આવે તો શું થાય કર્મ દુઃખી થાય ને જીવ કર્મનો ઉદય આવે તો કર્મનો ઉદય આવે તો. અરે ભાઈ કર્મના ઉદયથી થાય તો પછી એક દ્રવ્ય બીજા દ્રવ્યનું નક્કી ક્યાં ગયું તો પછી તો ન્યા શું ખ્યાલ હોવો જોઈએ કે આ જે કથન છે કેવું છે ઉપચારનું કથન છે તો શું કામ આવું કર્યું ઉપચારનું તો કે તે સમયે નિયમથી નિમિત્તરૂપે કોણ હોય કર્મનો ઉદય હોય. જૈન દર્શન કોઈ પણ કાર્યકાળે કોને બતાવે ઉપાદાનને કે નિમિત્તને કોને બતાવે કાર્ય તો ખાલી ઉપાદાન થી થાય છે ખાલી ઉપાદાન જ દેખાડવું
જોઈએ.
અરે ભાઈ કાર્ય ઉપાદાન થી 100% થાય પણ એની હાજરી છે કે નહીં કોઈ બીજાની તો પછી શેની વાત આવશે સાથે. અને જો એટલા માટે ખાલી ઉપાદાનની હશે તો તો વર્ણન અધૂરું રહેશે. તો જે જે સમયે કાર્ય થાય છે તે વખતે ઉપાદાનનું પ્રણમન છે અને નિમિત્તની હાજરી છે બે વાત કરતા પણ એ શૈલી એને શું આપણને ખબર હોવી જોઈએ કઈ યથાર્થ નિરૂપણ છે નિશ્ચય છે. આત્મા પોતાના અજ્ઞાન ભાવથી રાગ દ્વેષ ઉત્પન્ન કરે છે યથાર્થ નિરૂપણ અને કર્મના ઉદય નિમિત્તે થાય છે એનું નામ ઉપચાર કથન છે તે શૈલી. તો ત્યાં આપણે શું કરીએ છીએ ખાસ શું કરવા જેવું છે એના ભાવ સમજવાની જરૂર છે. શબ્દોથી તો જોઈને પ્રથમાનુયોગમાં આવશે તો બધું શું આવશે પ્રથમાનુયોગમાં. અરે ભગવાને પણ ગ્રસ્ત દશામાં આવી રીતે કર્યું એમ રાજપાટ કર્યા એમ બધું આવશે. અરે ભગવાન છે સમ્યક દ્રષ્ટિએ રાજપાટ કર્યા છે કે એના જ્ઞાતા હતા પણ શું થાય છે, ત્યાં તે ભૂમિકાના અસ્થિરતાના રાગને લઈને એ નવકર્મના સંયોગમાં થતી એ વાત આવશે. અહીંયા આવે કર્ણયોગની અપેક્ષા આવે તો ત્યાં દર્શન મોનો ક્ષોભ સમત અથવા ક્ષાય તીર્થંકર હોય તો ક્ષાય સમય, તો એ રીતે સમ્યક દર્શન બતાવે. અને એનાથી આગળ ચરણાનો યોગ હોય તો ઋષભદેવ મુનિરાજ હોય એ કેટલા મૂળ ગુણને પાલન કરે, 28 હોય ને, 28 મૂળ ગુણ હોય ને, 28 હોય ને, તો મુનિરાજ એનું પાલન કરે છે ને, બરાબર ને. અને પાલન કરવું એટલે શું, આપણે કહે ને પાળી પોસાય એનું, એટલે એને ટકાવી રાખ્યાને વૃદ્ધિ કરે, ભાઈ આમ કે ને આનું પાલન પોષણ કર્યું. તો 28 મૂળગુણને મુનિરાજ શું કરે છે, પાલન પોષણ કરે ને, ટકાવી રાખે અને વધારે નહીં. તો તમે ચરણાનો યોગ વાંચી લેજો, એમાં કદાચ દોષ પડે તો શું થાય, પ્રાયશ્ચિત લે, એમાં પોતાના ગુરુ પાસે જાય, આચાર્યદેવ પાસે જાય, જે દંડ આપે લે બધા. તો પાલન પોષણ કરે કે નહીં, ના એમાં ભૂલ ના થવી જોઈએ. અને તમે એમ કહો રાગ કરવા યોગ નથી, ના અહીંયા ચરણાનો યોગમાં આવું બધું લખ્યું છે. અને એમાં પણ કાંઈ ભૂલ થાય તો એની વિધિ હોય છે બધું. અરે જીવનમાં તે ભૂમિકાનો સહજ રાગનું વર્ણન બધું એ હોય છે, એટલા માટે શબ્દને નહીં એની પાછળના શું છે ભાવોને સમજવા જોઈએ. ચલો એનાથી આગળ હવે આપણે 67 પાને ઉપર જે કવિત્વ છે ને, પ્રગટે ની જે અનુભવ કરે, એ કોણે લખ્યું છે, જયચંદ જે કોના ઉપર લખ્યું છે, પહેલો શ્લોક છે એનું જ એક્ઝેક્ટ હિન્દી જેવું કરી નાખ્યું, પદ્યાનુવાદ જેવું. એમાં તો પહેલો શબ્દ છે પ્રગટે ની જે અનુભવ કરે, એ માટે કળશમાં કયો સંસ્કૃત શબ્દ હતો, સ્વાનુભૂત્યા ચકાસ્તે, પછી સત્તા સત્તા ભાવાય, પછી ચેતન રૂપ એટલે ચિત્ત સ્વભાવાય, અને પછી સૌજ્ઞાતા લખીને, સૌજ્ઞાતા લખીને એટલે સર્વ ભાવાંતર, અને નમો સમય સાર એ નમ એક્ઝેક્ટ ન્યા કરીને એમાં ગુરુદેવ પહેલો અર્થ કરે છે પ્રગટે ની જે અનુભવ કરે. કોને આ શેના માટે છે, પ્રગટે નિજ અનુભવ કરે, શું પ્રગટે નિજ અનુભવ કરે, નિજ અનુભવ કરવાથી શું પ્રગટે, મોક્ષ માર્ગ, મોક્ષ માર્ગની શરૂઆત, યથાર્થ સંવર નિજરાની શરૂઆત, અંતરાત્માપણાની શરૂઆત. પણ એનું કારણ કોણ છે, નિજ અનુભવ, નિજ અનુભવ. પર અનુભવ, પર અનુભવ કોને થાય, જ્ઞાનીને કે અજ્ઞાનીને, કોઈને નહીં, આપણને, આપણને તો અજ્ઞાનીને તો થાય છે કે નહીં, નિજ સ્વ અનુભવ, નિજ અનુભવ કોને થાય, જ્ઞાનીને થાય. અને પર અનુભવ કોને થાય,
સ્વપર થાય,
પર અનુભવ આપણી જે અજ્ઞાનીને થાય, અને સ્વ અનુભવ કોને, એ અજ્ઞાની થયા પછી, ત્યાં સુધી તો આપણું છે ને, ઘર આપણું છે, પછી બીજું કંઈક જે હોય, ચલો બીજું જવા દે, શરીર તો આપણું છે કે બીજું તો કંઈક નહીં, એવું છે ને, જન્મથી સાથે એનું બહુ સાચવીને રાખીએ છીએ આપણે, બધું આપણું તો છે. એટલે આખું જીવનમાં આ એક પહેલું છે, અનુભવ ક્યારે પણ બીજાનો હોઈ શકે જ નહીં. અને જો તને અનુભવ કરવો હોય તો એ રૂપે તાર થવું પડશે, સ્પર્શ એટલે એ રૂપે જ થવું પડશે, એમાં તન્મય જ થવું પડે, એમાં તન્મય થયા વગર ક્યારે પણ શું નહીં હોય, વેદન નહીં થાય, અનુભવ નહીં થાય. જ્ઞાન માટે ભિન્નતા રહેવું છે, અને વેદન માટે, કરતા ભોગતા માટે એમાં એકાકાર થવું જ પડે. તો પ્રગટે ની જે અનુભવ કરે, આનાથી એક શું સિદ્ધાંત કહી દીધો અમૃતચંદ્રાચાર્ય, તારે તારા આત્માના અનુભવ વગર ક્યારે મોક્ષ માર્ગ શરૂ નહીં થાય, ગમે તેટલો પરલક્ષી ભાવમાં ધારણા જ્ઞાન કરજે અથવા કસાયની મંદતા કરજે, તને મોક્ષનો માર્ગ તને ક્યારેય પ્રગટ થવાનો નથી. અને સામાન્યપણે આપણે આવામાં જ ક્યાંક ને ક્યાંક અટકી પડે, આ કરતાં કરતાં આપણું કંઈક કલ્યાણ થશે, કંઈક થશે, કંઈક ધર્મ કરતા, આપણે ધર્મ કરશું તો શું થશે, કેવો ભાવ મળે, સારો કે ખરાબ, સારો ભાવ મળે ને ધર્મ કરે, ના ના પહેલો તો એ પછી મળે, પણ પહેલો શું મળે? ધર્મ કરીએ તો શેમાં જઈએ, નરકમાં જઈએ કે સ્વર્ગમાં જઈએ? સમ્યક દ્રષ્ટિ હોય એનું સમ્યક દર્શન થઈ ગયું, પછી આવતા ભાવનું આયુષ્ય બંધાશે તો એ ક્યાં જશે? નિયમથી ક્યાં જશે? હા તો શ્રી કોના પ્રતાપે જાય છે? સમ્યક દર્શનના પ્રતાપે જાય છે. સમ્યક દર્શનના પ્રતાપે આપણને એવી કોઈ ગેરંટી નથી, એમને તો ગેરંટી છે. જીવનમાં બહુ જ આ બધું આપણને કે ભાઈ સમ્યક દર્શન સંવર નિદ્રા એ જો એનાથી બંધ પડતો હોય તો છૂટશે શેનાથી? ભાવ શેનાથી મળે? રાગ ભાવથી કે વિતરાગ ભાવથી? એ સાથે રહેલા અધુરાશ રાગ છે એના બધા ફળ છે. બાકી એ પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં છે ને, શુભ રાગનો એ અપરાધ છે, એના ફળમાં મળે. તો અહીંયા બહુ સરસ એ પહેલી જ અમૃત દેવે આ શરૂઆત કરી દીધી. શું કરી દીધું? પ્રગટે પ્રગટે કોણ પ્રગટે? દ્રવ્ય ગુણ કે પર્યાય ત્રણ પ્રગટે, એમાંથી કોણ પ્રગટે? પર્યાય કોણ પ્રગટે? દ્રવ્યની શક્તિ એટલે ગુણ પ્રગટ થાય ને, દ્રવ્યની શક્તિ એટલે ગુણ પ્રગટ થાય તો કોણ પ્રગટ થાય? દ્રવ્ય ગુણ પ્રગટ થાય કે ના થાય? દ્રવ્ય ગુણ પ્રગટ થાય કે ના થાય? છે આ તો એમ ક્યાં ના પાડો, પણ પ્રગટે કોણ? પ્રગટે ક્યારથી ક્યારથી છે પ્રગટ? ફરીથી આશ્રયભૂત તત્વ ક્યારેય નવો પ્રગટે જ નહીં, અને જો પ્રગટ તો હશે એ આશ્રયભૂત નહીં, ફળ હશે. આશ્રય કેરાનું એ ફળ હશે, એ કોઈ દી નવો એ જે આશ્રયભૂત તત્વ હોય અવલંબન લેવા યોગ્ય હોય ક્યારે પણ નવો પ્રગટે એવું, નવું પ્રગટે વેદનભૂત ભાવ હશે, એ ફળરૂપ ભાવ હોય. તો અહીંયા ફળરૂપ ભાવ કયો છે? કે આત્માને સુખને માટે પ્રગટે, અને આવી જે નિર્મળ દશા પ્રગટે એ શેનાથી પ્રગટે? નિજ અનુભવ, નિજ અનુભવ. સમ્યક દર્શનથી કોને પૂછી નક્કી કરવું આપણે? અનુભવ એ આપણને હજી ખબર પડે નાના એવા દેડકાને, એને તો કાંઈ ખબર ન પડે, એને કાંઈ ખબર, એને તો બિચારા નાના છે, સાવા આપણી જેમ બોલી શકતા નથી, આપણી જેમ બોલી શકતા. જીવ છે એ સાચી વાત છે, પણ એ બિચારા એવા જીવ છે કે એને કાંઈ ખબર નથી. આત્મા એવું કાંઈ બોલતા નથી, છ દ્રવ્ય પણ નામ ન આવડે, એવું છે. આવડતું હોય તો બોલવા જોઈએ ને, ઓલું ડ્રાવ ડ્રાવ બોલે એને બદલે એના બોલવું જોઈએ. જીવ પુણ્ય જીવ જ પૂતગલ એમ બોલવું જોઈએ. હા તો એના કરતાં આપણું અહીંયા એક બહુ જ આખું પ્રગટે નહીં જવું. અને તો એ કેવી રીતે પ્રગટું? કોના આશ્રય? તો કેવી છે સત્તા? તો કેવી સત્તા છે? ચેતન રૂપ છે ને. આવી ગયું પહેલી જ લાઈનમાં શું આવી ગયું? એટલે દ્રવ્ય ગુણ પર્યાય પહેલું તો પ્રગટે એ પર્યાય આવે, સત્તા એ દ્રવ્ય આવ્યું, અને ચેતન રૂપે ગુણ આવી ગયું. તો એ આવી ગયું, અને એમાં ઓલો મોક્ષ માર્ગ આવી ગયો. પ્રગટે નિજ અનુભવ કરે સંવર નિજા તત્વ, અને એનો આશ્રયભૂત તત્વ એ બે દ્રવ્ય અને પર્યાય, દ્રવ્ય અને ગુણનું અભેદપણું. તો સત્તા ચેતન રૂપ, સત્તા એટલે દ્રવ્યરૂપ અને ચેતન એટલે ગુણ, બેનું અભેદપણું જે નિત્ય છે, શાશ્વત છે, ધ્રુવ છે, ટકતો ભાવ. અને હવે જો આવું થયું તો શું થયું? શું ફળ આવ્યું? સૌ જ્ઞાતા, સૌ જ્ઞાતા કોણ? અરિયન સિદ્ધ ભગવાન કોને જાણે, અનુકૂળતાને કે પ્રતિકૂળતાને? કોને જાણે? તો એ તો આત્માને જાણે. પ્રગટે નિજ અનુભવમાં આત્માની વાત, અહીંયા તો સૌ જ્ઞાતા આવે. તો સૌ જ્ઞાતા એટલે પોતાના છે જે પર જે જ્ઞેય છે એમાં, પણ એમાં સારાને જાણે કે ખરાબને? એટલે અનુકરણને જાણે કે પ્રતિકૂળતા? આપણને ખબર પડે ને પરમાત્માને ખબર પડે? ના ના, ભેદ નહીં ખબર પડે કે આ ભાઈ મને બહુ હેલ્પફુલ થાય છે તો સારા છે, આ ભાઈ મને બહુ હેલ્પ કરે તો એ સારા કે નહીં, મને કોઈ હેલ્પ કરે એ સારા કે ખરાબ? એ નહીં, પાપને અહીંયા અમે સજ્જન થાય એટલું તમને ખબર, અમે આપણને કોઈ હેલ્પ કરે એ કહેવા. હા સારું હોય ને આપણને હેલ્પ, અને કોઈ આપણું કહ્યું ન માને આપણને, ઘણું પ્રેમથી કહ્યા એ બીજાને. મારા માટે તો એક આ એક વિચારવા જેવું છે. આ એક આમાં એક ઓલામાં થાપ ખાય છે, શેમાં થાપ ખાય છે? નિજ અનુભવમાં, એમાં એ નથી કરતા. કમસે કમ આમાં ના, એ બધાને જ્ઞાતા નથી માનતા. એટલે બી તો ઈષ્ટ અનિષ્ટની ભેદ કલ્પના કરીએ છીએ, અનુકૂળ પ્રતિકૂળતાનો ભેગ કરીએ છીએ, સારા ખરાબ ન કરીએ, તો ન્યા પણ ખરેખર જ્ઞેયને જ્ઞેયપણે સ્વીકારતા નથી. જ્ઞાનમય આત્માને જ્ઞાનમય જ્ઞાયક તો નથી સ્વીકારતા ઓલો, અને ખરેખર જો અહીંયા સ્વીકારશો તો ઓલું જ્ઞાતાપણું થઈ જશે. હા તો એવું ક્યાં આપણે કરીએ? અહીંયા તો કહે છે સૌ જ્ઞાતા લખીને, બધાને જ્ઞાતા જ પણે, એ મારા માટે કોઈ અનુકૂળ કે પ્રતિકૂળ નથી. જેને કહે ને વંદે ચક્રી તથાપી ન મળે, એ તો મુનિદશા માટે લઈ જાય. અહીંયા તો ભગવાન માટે તો શું છે, ભલે સો ઇન્દ્રો ના તુજ ચરણમાં, એમાં છે ને. એટલા માટે પછી એમાં બે પ્રકારની હોય, ધૂલી મલી ન પરજા નહીં, દૈવી સમોસરણમાં નહીં રાગ કિંચિત, ધૂલી મલી ન પરજા નહીં, ધૂલી સમોસરણ કેવળ, કેવળ કેવળ એટલે શું? માત્ર એટલે શું? ઓનલી માત્ર કેવળ એટલે શું? પણ કેવળ એટલે એના સિવાય જ્ઞેય સિવાય બીજું કાંઈ જ નહીં, કેવળ જ્ઞેય જ, કેવળ જ્ઞેય. એમાં જરા હિંતા અધિકતા નહીં કે આ જ્ઞેય છે એ સારું છે ને આ ખરાબ છે, એવું પણ નહીં. એવું જ્ઞેય તો કદાચ સારું ખરાબ હોઈ શકે ને, કઈ ખરાબ નહીં હોઈ શકે કે નહીં? અરે જો એ સારું હશે તો જ્ઞેય નહીં, એને ઉપાધિ કહેજે, અને જો ખરાબ હશે તો એને હેય કહેજે. જ્ઞેયને માટે એવા ભેદ જ ન હોઈ શકે. એનામાં જ્ઞેયત્વ નામનો ગુણ છે, પણ કોઈના હેયત્વ નામનો ગુણ નથી એમાં, જે કોઈ પરપદાર્થ છે. અને એવી રીતે પરપદાર્થમાં ક્યાંય ઉપાધિ નામનો ગુણ છે? કોઈ જ નથી. જીવ માત્ર ને હોત ને તો ઋષભદેવ નો પોત્ર ને પણ મોક્ષે લઈ ગયા હોત. અરે હિતકારી ઉપદેશ આપે છે ને, પણ હિતકારી કર્યા તો નહીં ને કોઈને. હિતકારી ઉપદેશ આપે છે, ગ્રહણ કરવો એ સ્વાધીનતા કોની છે? અરે ભગવાન જો હિત કરતા તેમની વાણી સાંભળીને સાતમી તારીખ જવા વાળા કેમ તૈયાર થાય? ભગવાનની વાણીથી જો સારું થતું હોત તો જે જે સાંભળી બધા કેવા થવા જોઈએ? આગળ જ વધવા જોઈએ. જે જેમ કે મિથ્યા હોય, સમ્યક દર્શન થાય, સમ્યક દર્શન શ્રાવક થાય, શ્રાવક મુનિદશા, મુનિદશા શ્રેણી માણ, એવું થવું જોઈએ. નહીં તો અત્યારના કોઈ સાતમી નરક જાય એવા જીવ નથી ને ત્યાં છે. જીવનમાં એ વિચારીને તો અહીંયા સરસ આ રીતે પદ એટલે કે જ્ઞેયમાં જ આ રીતે વેદનભૂત છે એટલે નામ આપ્યું છે. શું છે? જ્ઞેય માટે ને થઈ આપ્યું, શેના માટે આપ્યું છે? વેદનરૂપ છે, પોતાની પર્યાય વેદનરૂપ છે એટલે નામ આપ્યું છે. વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ હે છે, શેના માટે આપ્યું છે? એનું વેદનરૂપનું છે, વેદનરૂપ છે એટલે માટેનું છે, બાકી તો બધું જ્ઞેય છે. ફરીથી જ્ઞેયમાં જે વેદનરૂપ છે એમાં જે આકૃતારૂપ વેદનરૂપ છે એને આપણે હેયરૂપ નહીં કહીએ, અને જે વેદન સુખરૂપ છે અનાકૃતામય છે ને, બાકી જ્ઞેય તો બધું છે. વેદનરૂપ ભાવ પણ જ્ઞેય છે એ રીતે તો, પણ એમાં શું છે એ? હા એમને પોતાને એવું વિકલ્પ ન હોય, પણ પોતાના અત્યંત ધ્યાનમાં તો પૂરા એકાકાર થઈ ગયા છે. એમને હવે વિકલ્પ ને એવું કરો ને, એમની સહજ ધારા હવે થઈ ગઈ છે. તમે અહીંયા શું છે, હવે તો અહીંયા નથી, પણ આવશે ને વહેલી મોડી ગાડી આવશે ને, ઓલો ઓટોમાં ગાડી મૂકી દે ને, ટેસ્લા ગાડી, પછી શું છે તમારે, પછી શેના ઉપર પગ ક્યાં રાખવાનો, એક્સિલેટર ઉપર કે બ્રેક ઉપર? લાઠી વાળીને એવી રીતે આ કેવડી ન થઈ ગયું છે એને ઓટો ઉપર મૂકી દીધું છે, હવે એમને કોઈ એવું પ્રયત્નપૂર્વક એવું કંઈક કરવાનું નથી. તો ફરીથી પ્રગટે નિજ અનુભવ કરે સત્તા ચેતનરૂપ સૌ ગાતા લખીને, લખીને એટલે જો આ ફરીથી આવું લખીને એટલે તો ટુ રાઇટ આવે, તું લખવાનું આવે, અહીં લખ્યું લખ્યું છે લખીને લખવું પડે જો અંતે પાછી એવું. અને છેડાળામાં પાવે છે ને કેસે રૂપ લખે આપનો, આવે છે કેસે રૂપ લખે, તો લખવું એટલે ત્યાં શું જાણવાના અર્થમાં છે. તો અહીંયા આખું અને ફરીથી આમાંથી હજી જયચંદજીએ શું લખે છે, અમારે ચંદ્રાચાર્યદેવનું મૂળ પણ સૌ જ્ઞાતા લખીને, લખીને હજી ત્યાં એક પોઝ લઈને પછી વાંચ્યા તો નમો એટલે શું થયું, અરે નમસ્કાર કરવા યોગ્ય છે જે જ્ઞાતાપણામાં થઈને. શું છે નમસ્કાર કરવા કોણ છે, જે જ્ઞાતાપણામાં શરૂ થઈ ગયા, ભલે અલ્પમાં ને પૂર્ણ થા, પણ નમસ્કાર કરવા યોગ, વંદન કરવા યોગ, પ્રશંસા કરવા યોગ, ભક્તિ પૂજ્યતાના કોણ છે, જ્ઞાતા. અને આખા જગતમાં શેની ઉપર ચાલતું હોય, કરતા સૌથી હાયેસ્ટ ડિગ્રીના કોણ છે, આખા વિશ્વના કરતા હે ને, વિશ્વ કરતા છે ને, જગતમાં કોણ હોય હાયેસ્ટ, એ જગતના કરતા હર્તા છે, સર્જન છે ને જે કાંઈ. અને એની સામે જૈન દર્શનમાં કોણ છે નમસ્કાર કરવા યોગ્ય, જે જ્ઞાતા શીખે, જ્ઞાતાપણામાં પૂર્ણતા છે, ઓલામાં જગતમાં કરતાપણામાં પૂર્ણતા. તો આટલો મોટો આત્રો એમાં કોદીમ કેમ મેળવે, ઘણા હૃદય હતા ને ત્યારે બધું આવતું એમની પાસે, પ્રોપોઝલ શું આવતી, સમન્વય, સમન્વય એટલે સુમેળ એટલે સમન્વય કરીએ આપણે બધું થાય કે નહીં, નહીં ઓલામાં ગુજરાતી મને શું થોડું બધું કોમ્પ્રોમાઇઝ અને કંઈ તમારું રહ્યું મારું રહ્યું એમ, હા તમે છોડો ને અમે થોડું છોડીએ, કોમ્પ્રોમાઇઝમાં વચ્ચે ક્યાંય એ અહીંયા કે ભાઈ તત્વમાં ક્યારે પણ બાંધછોડ કોમ્પ્રોમાઇઝ કે એવું હોય, આવા લખીને નમો સમય સાર સહુ ભૂપ, સમય સાર સહુ ભૂપ, ભૂપ છે મહારાજ, અહીંયા રાજાનું શું કામ છે, અહીંયા રાજાનું કામ શું હોય એમ, ધર્મ જે રાજા જેમ હોય એની એક શું હોય છે, એની આણ ચાલતી હોય, એનું આજ્ઞા ચાલતી હોય, એમ સમયસારમાં કહેલા તત્વોના બીજડા ઘણા શાસ્ત્રોમાં મળે, આ મૂળ વટવૃક્ષ છે, પછી એમાંથી બધી ડાળીઓ ને બધું અલથવા તો વડવાયમાં બીજું, એમ મૂળ જે એમાં છે સમયસાર, એમાંથી ઘણાના બધા, તો એ સમયસાર બધાનો કેવો છે, રાજા સમાન ભૂ છે, જેને આપણે ગ્રંથાધિરાજ તારામાં, એમાં અહીંયા સમયસાર બધાના એક, એટલે એની આખી કથન શૈલીમાં બધું જ એમાં આવી જાય. ચલો આવી રીતે એના પછી ન તો છે જ પ્રગટેની જ, નિજ અનુભવ કરવાથી પ્રગટ થાય એવો ભગવાન આત્મા છે. આત્માને જો તમારે અનુભવ કરવો છો, એની પ્રાપ્તિ કરવી છે, તો વિધિ શું છે, પહેલો જ પ્રશ્ન થાય ને, અમારે શું કરવું ધર્મને માટે, સુખી થવા માટે શું કરવું, તો પહેલો એનો શું જવાબ છે, નિજ અનુભવ કરવાથી. પર અનુભવ ન લેવાય, અરે પરનો તો અનુભવ થઈ શકે જ નહીં, તું પરનો અનુભવ ન કરે પર તારો અનુભવ ન કરી શકે, અનુભવ કોનો હોય, પોતાનો જ, એમ તો એ કરવાથી આત્મા પ્રગટ. નિજ અનુભવ શું કહેવાય, એટલે પોતાને પોતાનો જ અનુભવ થાય, બીજા કોઈનો ન થાય. ઓ નિજ અનુભવ કરવો હોય તો શું કરવું, તો નિજનો અનુભવ કરવા માટે નિજની સન્મુખતા કરવી પડે, સાકરનો સ્વાદ લેવો હોય તો જેમ કે ને સાકર જીભમાં લેવી પડશે, એમ તારે નિજનો અનુભવ કરવો છે તો એને પહેલાં તારા જ્ઞાનમાં લેવો પડશે, તારે પરિચય જ્ઞાનમાં લેવો પડશે, તારે એના પરિચય થવું, એ સંબંધી પૂછવું વિચારવું આવે છે, એમાં શું એમાં આમાં જ છે કાંઈ સમાધિ સંત કે એમાં છે ક્યાંય આત્મા સંબંધી પૂછવું, આત્મા સંબંધી વિચારવું ને એવું જ બધું છે એમાં. એ મેં આપણને એ કરીને ચાલે એમાંથી આગળ. હવે આમાં નીચેનો છેલ્લો પેરેગ્રાફ, ભાવ એટલે કે સત્તા. ભાવ આવ્યો ને, ભાવ એટલે સત્તા. પછી પણ એ સત્તા કેવી લીધી? શુદ્ધ સત્તા સ્વરૂપ આવ્યું. પહેલું પહેલું તો ભાવ એટલે સત્તા આવ્યું, બરાબર. પછી એની બે લાઈન છોડીને ભાવાયનો અર્થ જુઓ, શુદ્ધ સત્તા સ્વરૂપ. એટલે જયચંદજીએ પણ આ રીતે ઘણી સારા અર્થ વચ્ચે મળીને, તો ભાવાય એટલે ખાલી હોવા પણ એમ લખવું, એની બદલે સાથે શું મેર્યું? શુદ્ધ સ્વરૂપ એમ. તો અહીંયા એ કોના માટે આવી? એ ત્રિકાળી દ્રવ્ય માટે આખી આવ્યું. શુદ્ધ સત્તા સ્વરૂપ વસ્તુ, શુદ્ધ સત્તા. અને હવે સર્વજ્ઞને માટે જો લઈએ તો શું થાય? કે એને આવું જે પ્રગટપણે થયું એ સદાય રહ્યું છે, એટલે એક દ્રવ્ય રૂપનું છે શુદ્ધ સત્તા સ્વરૂપ. અને જે છે ને નીચે લાઈનમાં, સર્વજ્ઞને અશુદ્ધપણું પર્યાયમાં હતું ગયું અને શુદ્ધ સત્તા રહી ગઈ. એ શેની માટે આવી? પર્યાયમાં પ્રગટ રૂપ થયું, એ હવે એમ રહી ગઈ. ઓલું કેવું હતું? એ અનાદિ રૂપનું, અનાદિ અનંત રૂપનું. શુદ્ધ સત્તામાં ગુરુદાસ બે રીતે અર્થ કર્યા, કે એક દ્રવ્ય ગુણ રૂપે શુદ્ધ સત્તા અનાદિ અનંતની રહેલી, અને બીજી કઈ લીધી? કે જે સર્વજ્ઞપણું જે પ્રગટ થયું એ શુદ્ધ પણતી રૂપ હવે કેવી રહેવાની છે? સાદી અનંતકાળ રહેવાની. તો એ પણ એમને એ રહી ગઈ છે. એનાથી આગળ એમાં જો એમાં પછીના પેરેજમાં છે ને 68 પેજ ઉપર એમાં વચ્ચેમાં છે છેલ્લે શ્રોતા, પછી ગુરુદેવ બોલે ભીખાભાઈને પૂછ્યું તમારું, તમને નહીં એમ ભીખાભાઈને. એક તમને આપણે 16મી વારનો બહુ જ વાર આવશે. એ ભીખાભાઈ એટલે કોણ હતા? એક હા, એટલે દેગામના હતા ને, પોતે તલાટી હતા અને આમ શ્વેતાંબરના ચૂસ હતા. એમાંથી ગુરુદેવનું સાંભળીને હીરાભાઈના ફાધરે, એમાં શું હતું? એ અહીંયા લગભગ અહીંયા જ રહેતા, પછી તલાટીપણામાંથી રિટાયર થઈને અહીંયા જ રહેતા. પછી શું એમને શું આમ બહુ જ આમ પ્રેમથી બોલે ગુરુદેવ એમને પણ, કે એમને કહે બધું આપ કહો છો બધું, પણ આપનાથી અમને આ બધું સમજાય એમ. ગુરુ પ્રત્યે નિયમ તમે કહો એક દ્રવ્ય બીજાને, પણ આપ કીધું એટલે અમને સમજાણો એમ. તો વાત તો બરાબર ને એમને. એટલે ગુરુદેવ છે એમને ઘણી વાર યાદ કરે એમ, કે ભાઈ કે એ રીતે કે ભાઈ તમારી પોતાની યોગ્યતા છે. ગુરુથી થતું તો એક ગુરુ બધાને લઈ જાય, મોક્ષમાં લઈ જાય. તો એટલે અને એ રીતે કે આમ નિખાલસ હતા થોડા, અને પછી ગુરુદેવ આવી રીતે એમને બહુ યાદ કરતા, આમાં બહુ આવે છે. ચાલો એનાથી આગળ એમાં 69 પેજ છે ને, એમાં જો ચાર બોલ લીધા, બરાબર છે. ચારે બોલમાં જો પહેલું શું લીધું? ભાવાય એટલે શું આવ્યું? સત્તા. સત્તામાં કોણ આવ્યું? દ્રવ્ય આવ્યું. પછી ચિત્ત સ્વભાવમાં શું આવ્યું? ચિંતન રૂપ એનો ગુણ આવ્યો. અને દ્રવ્ય અને ગુણ બે ભેગા થઈને તત્વ કયું આવે? જીવ તત્વ આવે. પછી સ્વાનુભૂત્યા ચકાસ્ત એમાં કોણ આવ્યું? પર્યાય. એટલે જો જયચંદજીનું ગુરુદેવ સાથે આટલે પ્રગટે નિજ અનુભવ કરે એનું હિન્દી એ છે, અને એ પર્યાય આવી. અને એ પર્યાયમાં કોણ આવ્યું? સંવર અને નિજા. કેમ મોક્ષ કેમ ન આવ્યું? એટલે અહીંયા હજી શરૂઆત છે, બાકી મોક્ષમાં અનુભવ તો છે, પણ આ એ કેવી છે? શરૂઆતની છે. અને એટલા માટે આવે ને શું છે? અલ્પ સ્વસંવેદન, મુનિરાજને પ્રચુર સ્વસંવેદન, અને પરમાત્માને પૂર્ણ સ્વસંવેદન. તો એ રીતે શરૂઆતમાં સમજ, અને સર્વભાવાંતરચિદનો સ્વજ્ઞાતા, અને એમાં કોણ આવ્યું? પર્યાય અને મોક્ષ તત્વ. આ રીતે અમૃત ચંદ્રાચાર દેવે પહેલા જ કળશમાં મંગલાચરણમાં કોણ લઈ લીધું? સાત તત્વમાંથી અસ્થિ રૂપના આત્માને હિત રૂપના મંગલિક રૂપના ચાર તત્વો યાદ કર્યા. મૂળ જૈન દર્શનના પાયામાં દ્રવ્યગુણ પર્યાયના સિદ્ધાંતને પણ એમાં સાથે એમાં વર્ણન લીધું. તો એનાથી આગળ આપણે વાંચીએ પેરેગ્રાફમાં, ત્રણ કાળ ત્રણ લોકને જાણે એવો ભગવાન આત્માની પર્યાયનો શું છે શબ્દ વાપરો? સ્વભાવ છે. ફરીથી એમાં કઈ નહીં, ત્રણ જાણે એવું કે જણાય એવું, ત્રણ કાળ ત્રણ લોક જણાય એવો પર્યાય
નું.
અરે ભાઈ જણાય છે તો જ્ઞેય ની વાત આવી, જ્ઞાન નો જાણવાનો હોય, જ્ઞેય નો જણાવવાનો હોય, તો ત્રણ કાળ ત્રણ લોક ને જાણે એ જ્ઞાન ની વાત આવી. ત્રણ કાળ ત્રણ લોક જણાય એમ જો શબ્દ વાપરો તો ક્યાં ગયા, નહીં ના સ્વભાવમાં ગયા. તો ત્રણ કાળ ત્રણ લોક ને જાણ ને થોડો ભાવ તો સી, કોઈ કે આમાં અહીંયા આમ લખ્યું છે ને ગુરુદેવ શીખતા, પણ લેખાતે એનો ફરીથી શબ્દો પકડાશ કે ભાવ શું શા માટે એવું આવતું હતું કથન. નિયમસારમાં આવે છે ગુરુદેવ શીખેતા, ત્રણ કાળ ત્રણ લોક શું છે જણાય છે, એને નથી જાણતા કેવડી એ સંબંધી જ્ઞાનની પર્યાયને જાણે બધું શેના માટે એવું. અરે ભાઈ એ પરલક્ષ કરવું પડે નહીં, પર તરફ ઉપયોગ મૂકવો પડે નહીં, એમાં તન્મય થવું પડે નહીં, એ આખી શૈલીની વાત છે. પણ એનાથી એમ ન સમજ્યું કે એનું કોઈ એનું જાણપણું જ નથી. અરે જ્ઞાન ન જાણે, જ્ઞાનમાં જણાય એવું આવે કે જ્ઞાન જાણે એવું આવે? તમે જો જ્ઞાન સ્વભાવ સિદ્ધ કરો તો જ્ઞાનમાં શું આવવું, જાણવું જ આવે ને. જણાવવું, જણાવી તો કોનામાં આવ્યું, નહીંમાં આવે, જાણવું એનો સ્વભાવ છે. તો જો ત્રણ કાળ ત્રણ લોકને જાણે એવો આત્માની પર્યાયનો સ્વભાવ છે. જ્ઞાન ન જાણે તો કોણ જાણશે, જ્ઞાનમાં ન જણાય એવું શું હોય? તો જ્ઞેય છે, અને જ્ઞેય શબ્દ જ વાપરો તેનો અર્થ કે કોઈ જાણનાર જ્ઞાન હોવું જોઈએ. અને જો એમાં શબ્દ છે આત્મા એક સમયમાં ત્રણ કાળ ત્રણ જાણે એને તન્મય થઈને ન જાણે, શું છે આવી ગયા? શા માટે એવું કથન શૈલી આવે છે? કારણ કે એમાં તન્મય થતા નથી. તો કેવી રીતે? પોતાની પર્યાયને જાણતા. એનો અર્થ શું આવ્યો? ફરી જ્ઞાન કેટલાનું અને તન્મયતા કોનામાં? પોતામાં. અને એટલા માટે પોતાની પર્યાયને જાણતા. જ્ઞાન બધાનું, તન્મયતા પોતામાં, અને તેથી પોતાની પર્યાયને જાણતા બધું જણાય. જો જણાય એ કોણ આવ્યું? નહીં નહીં. અને જાણે કોની આવી? ના ના. અને ત્યારે જ્ઞેય જ્ઞાયક સંબંધ બને છે. એ પ્રવચન પ્રમાણ પ્રમેય કહેવાય બે. આ રીતે ગુરુદેવ આમાં જ પહેલામાં જ એટલું લઈ લીધું પહેલા શ્લોકમાં. અને આવી રીતે જો લખીને એટલે ઓળખીને હું એ પરમાત્માને નમું છું. જો સરસ ગુરુદેવશ્રી એના પછીમાં પાંચ બોલ લઈ દીધા, શું કોના પાંચ બોલ? ઈષ્ટદેવના, ઈષ્ટદેવના લીધા ને, કે જેને શુદ્ધતા વિતરાગતા સ્વજ્ઞતા પૂર્ણ એ વખત, એને ઈષ્ટદેવને આપણે પરમાત્મા કહીએ, એને સમયસાર કહીએ, એને જિનરાજ કહીએ, એને આત્મા કહીએ, એને જ ઈષ્ટદેવ કહીએ. આ એક શબ્દમાંથી ગુરુદેવ કેટલા બધા આવું બધું કંઈક લખીને આવતા હશે. ગુરુદેવ કંઈ આના અર્થના આવો તો કંઈક કેવી રીતે હશે? આવું બધું આમ કંઈ વિચારતા હશે, પોઝ લઈ લેતા હશે, પછી વિચારીને કરતા હશે એમ નહીં. વાણીનો પ્રવાહ ચાલતો જતો હોય, જેને છે ને પરિભાષણ. આપણે હજી સાંભળવામાં સ્થિરતા કરવી પડે ને એમને સહજતાનો પ્રવાહ. જેમ પરિભાષણ તે ભાવને કહેવા માટે સહજ શબ્દ મળે, પરિભાષણ નો અર્થ કરે ને, એમાં એમને ગોતવું ના પડે. જે ભાવ છે જ્ઞાનમાં એને શું કરવા છે? વાણી દ્વારા વ્યક્ત કરવા. તો એ જ આવે, એને યોગ્ય જે શબ્દ આવે એનું નામ. તો ચલો હજી એના પાછળના પાનામાં હજી એક અર્થ કરે, 70મા પાને. સહુભૂપનો સમયસાર ત્રણ લોકનો રાજા છે. અહીંયા કોણ લીધો? સમયસાર ત્રણ લોકનો રાજા કોણ? સમયસાર એટલે શુદ્ધાત્મા. ત્રણ લોકનો રાજા એટલે એનો જાણનાર છે. સમયસાર જીનવાણી તો છે એ, પણ અહીંયા એક પહેલી છે સમયસાર એટલે બીજું એને શું કહીએ? વાચ્ય સમયસાર. શાસ્ત્ર એ કેવું છે? વાચક છે. અથવા બીજી રીતે કહીએ તો કારણ સમયસાર. શુદ્ધાત્મા એ કેવો છે? ત્રણ લોકનો રાજા છે. રાજા છે કે જાણનાર છે. એ સર્વભૂપ છે, એના પછી લાઈન છોડીને મોટો રાજા છે. રાજાનો પણ રાજા મહારાજા છે આત્મા. કોની બધી આ વાત કરતા? અરિહંત કે સિદ્ધન્યાસી આમાં આપણું તો કાંઈ નંબર ન લાગે. આપણે કે આપણે પામર છીએ, અજ્ઞાની છીએ, મિથ્યા દ્રષ્ટિ છે, આપણે કેટલા બધા જે કહેવા હોય બધા. પોતાની એક અંશનામાં એવો અટવાઈ ગયો છે કે એનાથી અધિક, જેમ કે ને તરણા ઓથે ડુંગર રે ડુંગર કોઈ, એ તો હા મોટો સમુદ્ર છે અને પર્યંશ કે ગુરુદેવ ને પડદો હોય ને એને પર્યંશ કે, તો એ રીતે પોતાની 5 ફીટની હાઇટ અને 5 ફીટનો પડદો હોય તો એને શું દેખાય? નહીં દેખાય તો ખરું, એને એને દેખાય તો ખરું, શું દેખાય? પડદો જ દેખાય. અને એની પછીનો આખો ગુજરાતીમાં શું કહે, અફાટ સમુદ્ર, અફાટ એટલે મોટો એમ. અહીંયા આખો અમર્યાદિત અફાટ એવો અનંત ગુણનો ભરેલો સ્વભાવ આપણને ચૂકી વંચિત રહી ગયા છે. કે તો કેવો છો સર્વભૂત, કમસે કમ પોતાના આશ્રયભૂત તત્વની મહિમાના જો શબ્દો નથી ને તો એ તરફ ઢળવાની વૃત્તિ નહીં જાગે. કમસે કમ એની મહિમા કરવા માટેના શું હોવા જોઈએ, એવા શબ્દોની ગૂંથણી એમાં થવું જોઈએ કે શું છે એની વાત કરતાં કરતાં શબ્દો ઓછા પડે ને વિકલ્પ તૂટે. કેવું તત્વ છે? શબ્દો ઓછા પડે ને વિકલ્પ તૂટી પડે એવું તત્વ છે. તો કમસે સર્વભૂપ મોટો રાજા, આમ 12માં કોઈ આપણને કહે તો કેવું લાગે આપણને? તો યાર બહુ હોશિયાર છે, બહુ સારો નામ કરે, થોડા ઘણા એ વખાણ કરે તો શું થાય? અહીંયા કહે છે આવો તું છો સર્વભૂપ મોટો રાજા છો, રાજાનો રાજા. આમ રાજાનો રાજા હજી એનો બીજો શબ્દ છે, મહારાજા તો છે જ, હજી ચક્રવર્તી, હજી સમ્રાટ, એ સૌથી હાઈ ડિગ્રી જેમ થાય ને સુપરલેટી જેમ થતું જાય. સર્વભૂપ એટલે મોટો રાજા, રાજાનો રાજા એટલે સમ્રાટ ચક્રવર્તી મહારાજા એ છે. હવે આ રીતે પહેલો શ્લોક પૂરો થયો. એમાં કોની વ્યાખ્યા કરી? ઈષ્ટદેવ, ઈષ્ટદેવ તરીકે અરિહંત સિદ્ધને પણ લઈ લેવા અને પોતાનો શુદ્ધાત્મા લઈને. હવે બીજા શ્લોકની અંદર શાસ્ત્રને વંદન કરે છે અને એ પણ જે એમાં છે શબ્દ શ્લોકમાં ઉપરની લાઈન, સરસ્વતી કોણ છે તેને ઓળખા આવશે. જો આ બહુ જ જરૂરી છે, ઓળખાણ કરવા યોગ્ય, ઓળખાણ કરાવીને જ પછી એ વંદન કરવા યોગ્ય છે કે હે કરવા એ પછી ખબર પડે. પણ જો ઓળખાણ જ નહીં થાય તો ક્યારેય ખબર નહીં પડે. તો અહીંયા સરસ્વતી એટલે જીનવાણી એ કેવી છે એની અહીંયા. હવે એ જીનવાણી અહીંયા સરસ્વતીની મૂર્તિ કહેશે એ કેટલા પ્રકારની કહેશે? પહેલી તો એક જ્ઞાનરૂપ અને એક વાણરૂપ. શા માટે એવું? હા પણ બે જ કીધી, એગ્રી, એક જ્ઞાનરૂપ અને એક વાણીરૂપ. હા પણ એટલે ચાલો હજી જાણે છે જણાવે છે બરોબર. અનંત ધર્મ, અનંત ધર્મ સ્વરૂપને જે જાણે છે અને જે એને કહે છે, એટલે સરસ્વતી. નહીતર શું થશે? પૂર્ણ સ્વરૂપ આવે જ નહીં. અને વાણીમાં શું તાકાત છે? સપર કહેવાની, જ્ઞાનમાં સપરને, તો સપરને કહેવાની તાકાત છે વાણી. તો સપર છે એટલે કોણ? અનંત ધર્મ. સ્વ પણ લ્યો કે પર, બધા પદાર્થો કેવા છે? લખ્યું છે ને શબ્દ અનંત ધર્મ તત્વમ, કોઈ પણ તત્વ. તત્વ એટલે અહીંયા શું લેવું? દ્રવ્ય. ઓલું તત્વ તો છે એ રીતને, અહીંયા દ્રવ્ય કોઈ પણ પદાર્થ. એટલે એ રીતે એક એક ભાવ લઈએ તો છે, પણ અહીંયા મુખ્યત્વે અહીંયા કોઈ પણ પદાર્થ, કોઈ પણ દ્રવ્ય કેવું છે? અનંત ધર્મને ધારણ કરીને બેઠી છે. ધર્મ, ધર્મ એટલે ધારયતી ઇતિ ધર્મ, જે ધારણ કરી રાખે. તો કોઈ પણ પદાર્થ કોને ધારી રાખે છે? અનંત. અને તો આવા અનંત ધર્મને જે ધારી રાખે છે એને જે જાણે, તો કોણ જાણે? જ્ઞાન. કયું જ્ઞાન? શુદ્ધાન જાણે. શુદ્ધાન આનંદ ને કેવી રીતે જાણે? એ તો અધૂરું છે. એટલે પરરૂપ છે એટલે આમ જાણ્યું, બાકી ખરેખર તો ન જાણ્યું. અરે ભાઈ, એનું એક પ્રત્યક્ષ પરોક્ષનો ફરક છે, બાકી તો સમકીર્તિ હોય. એને 7 તત્વ, 6 દ્રવ્ય, 9 પદાર્થ એને હોય કે નહીં? એની શ્રદ્ધા, એનું સમ્યક પણ હોય કે નહીં? તો જગતની અંદર છ દ્રવ્ય સિવાય બીજું શું છે, સાત તત્વ નવ પદાર્થ સિવાય બીજું શું છે, તો જો એની યથાર્થ શ્રદ્ધા છે, એની સમજણ છે, તો એનો કેમ જાણે? તો ફરક એટલો છે, કેવળ જ્ઞાન પ્રત્યક્ષપણે જાણે, આ પરોક્ષપણે. અને એટલા માટે એને પણ સરસ્વતીની મૂર્તિમાં જેમ કેવળ જ્ઞાનને લીધું, એવી રીતે કોણ લીધું? શ્રુત જ્ઞાનને, કારણ કે એને અનુસારે શબ્દ આવશે જય ચંદ્ર. હવે આ તો અનંત ધર્મરૂપ કોઈ પણ પદાર્થ સ્વ કે પર એને જાણનાર, કોની વાત આવી? જ્ઞાન. હવે એને કહેનાર, ફરીથી આ બે રીતે કોઈ પણ પદાર્થને માટે એના પરિચય શું છે કે માટે બે હોય, કોણ બે હોય? એક જાણવું અથવા એને કહેવું. કોઈની પણ ઓળખાણને એવું કરવું હોય તો બે પ્રકારે થઈ શકે, જ્ઞાનથી જાણી શકાય અથવા વચનથી કહીને પણ એની ઓળખાણ, એનું સ્વરૂપ કેવું છે એવું ખ્યાલ આવે. તો એ જ્ઞાનને અને વાણી બંને શું કીધું છે? સરસ્વતીની મૂર્તિ કે જે સ્વપર અનંત ધર્મવાળા તત્વ છે એને. તો આવું ફરીથી ગુરુદેવ આના સરસ પછી અટલે છે, અનંત ધર્મના તત્વ પછી કયો શબ્દ છે? પશ્યંતી, એટલે જ્ઞાન માટે જાણવું લીધું છે. પશ્યંતી એને જાણે છે, કોણ? પ્રત્યગ પ્રત્યગ આત્મન ભિન, પ્રત્યક એટલે ભિન આત્માને, જે આત્મા પરદ્રવ્ય પરદ્રવ્યના ભાવ અને એના નિમિત્તે થતો વિભાવ, એનાથી જે જુદો આત્મતત્વ છે, એવા આત્માને જે જાણે છે, અનંત ધર્મના તત્વને જાણે છે. શું છે? આમાં એની સાથે છે, પણ એ સાથેનું અનંત ધર્મનું તત્વને જાણવું ક્યારે થશે? કે આ બધાથી પ્રત્યેક એવા આત્માને તને જાણવાનું થશે, તો આ બધાને જાણવાનું થશે. તો અનંત ધર્મના તત્વ આવું, આમાં બધું આપણી પાસે હશે આવું બધું અનંત ધર્મ? આમ કઈ શું કે ક્યાંથી આવે? આમ વધારે વધારે આમ ગણ્યા તો 47 નયો આવ્યા, એમાં ધર્મ આવ્યા 47, ગણ લીધા ગુણ લીધા તો એમાં 47, પછી 54 ગણ્યા. ગણવા તો પડે કે નહીં? માં મારામાં કેટલું છે ભાઈ, તમને આ કેટલા તમારી પાસે પૈસા છે, તો ગણવા તો પડે કે
નહીં?
અરે અનંત તત્વ વચ્ચે તું સ્વાધીન રહી, તારું અનંત સામર્થ્ય શું છે? અનંત તત્વ વચ્ચે પણ તું કેવો છે? જેમ કહી ને એક એવો ડાકુ છે, એના માટે 25 પોલીસ રાખવા પડે, એનો અર્થ શું થયો? 25 પોલીસ જેટલો એના બળ હોવું જોઈએ, ઓલાને 5 જોઈએ છે અને 25 જોઈએ. એમ અનંત ધર્મો વચ્ચે, તત્વો વચ્ચે, પદાર્થો વચ્ચે હું એક સ્વાધીન સ્વતંત્રપણે ટેકો છે, કે એની સામે મારું ટકવારૂપનું અનંતપણું તો રહેલું છે. તો અનંત ધર્મના તત્વ એને પશ્યંતી, એને જો જ્ઞાન જોવે છે અને વાણી એને કહે છે. પણ કોણ આવું કોણ જોશે એને? અને ખરેખર કોની વાણીમાં યથાર્થ આવશે? કે પ્રત્યેક આત્માના, જે પોતાનો આત્મા કેવો છે? પરદ્રવ્ય પરભાવ અને એના નિમિત્તે થતા વિભાવ ભાવ, એનાથી જુદું એવા આત્માને જેણે એ જાણે છે. અને આવું અનેકાનમય મૂર્તિ, આવી અનેકાન મૂર્તિ કોણ? અનંત ધર્મને બતાવી અનેકાનમય મૂર્તિ, અનંત ધર્મોને દેખાડે એવી અનેકાનમય મૂર્તિ. આમ વિચારીએ તો ફરીથી અનેકાન ક્યાં હોય અને શ્યાદ વાત ક્યાં હોય? અનેકાનમય મૂર્તિ આને કીધી, જ્ઞાનને ને વાણીને. ઉલટાનું તેનો આ શૈલી અધ્યાત્મની નહીં ને નહીં ના વિષય બધી 11 થી બધું અહીંથી શરૂ છે. એ બધું ભેદ આ છે ને એનો વિષય છે, એ બધું વિસ્તાર ભેદમાં માટે અહીંયા તો બધું એને દેખાડતો એ મય જ છે. કારણ કે જ્ઞાને જાણ્યું અનંત નહીં હોય તો અનંત નહીં જાણનારું જ્ઞાન પણ અનંત પણ આવ્યું કે નહીં? જ્ઞાનથી એકાકાર છે, પણ જ્ઞેયના ભેદથી પણ અનેક છે કે નહીં? એક ધર્મ છે, અનેક નામનો ધર્મ છે કે નહીં? ગુણ પણ છે. તો એક આવી અનેકાનમય મૂર્તિ, પછી શબ્દ શું છે? નિત્યમેવ પ્રકાશતમ. નિત્યમેવ એટલે એટલે આવું તમે સુરજ્ઞાન હંમેશા રહ્યા કરો. શું એમાં વૃદ્ધિ નથી? જો કેવળ જ્ઞાન તો સદાય રહેવાનું એનો વાન, પણ આ શ્રુત જ્ઞાન છે એ સદાય રહો, અમારે આગળ વધવું, એટલે અમારે જવું નથી. કેવળ ના, અરે જગતની અંદર આવા પૂર્ણ કેવળ જ્ઞાન વાળા જીવો પણ હો, અને જ્યારે એમને ગેરહાજરી હોય ત્યારે આવા ભાવ શ્રુત જ્ઞાનની પણ જગતમાં હોય, એમનો ક્યારે વીર ન હો, અને એ નથી તો એની જગ્યાએ એને કહેનારી જીનવાણી પણ આવી એક ભાવ નિત્યમય ઉપર જગતના જીવો ઉપર આચાર્યદેવ કરુણા કરી કે આવા તો કોઈ હોય, તારા સાધનાના નિમિત્તો જગતમાં હોવા જોઈએ. કેવળ જ્ઞાન હોય તો ઉત્કૃષ્ટ છે, નથી તો એવા શ્રુત જ્ઞાનધારી, અને ન તો છીનવાણી તો પોતે અનેકાનમય મૂર્તિ નિત્યમય. ફરીથી પાછો શબ્દ શું છે? પ્રકાશ. નિત્યમય તો કાળા પણ પ્રકાશતમ એટલે એ જેમ સૂર્યનો પ્રકાશ ગમે એનો પ્રકાશ કેવું છે, જે વસ્તુ જેવી છે એ ઉજ્જવળ બતાવે છે, એમ એનું જ્ઞાન એ આખા જગતનું જેવું સ્વરૂપ છે. વાણી વાણી દ્વારા જ્ઞાન દ્વારા જેવું વસ્તુનું સ્વરૂપ છે એવું અમને બતાવો, પ્રકાશ કરે જ રાખો સદા, એવી ભાવનાથી એ કળશ છે. એનો વિસ્તાર પછી
સત્ય સનાતન દિગંબર જય.